నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సుమరిస్తాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావా.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय आपणे करी रह्या छीए. जीव जीव अधिकार नी 68 गाथा पूरी करी एना पछीथी आवता श्लोक पण आपणे कर्या. एमां 44मो श्लोक आपणे कर्यो छे अने ए पछीथी हवे आजे 45मो श्लोक आपणे करवा जई रह्या छीए. 44मा श्लोक उपर पूज्य गुरुदेवे जे प्रवचन आप्या એ પ્રવચનના અંશો પણ લગભગ આપણે કર્યા છે, પણ એક કે બે મહત્વની વાત હજી એમાંથી બાકી રહી જાય છે, એટલે આપણે એ વાતને લઈ લઈએ અને તે પછીથી આપણે આજે 45મો કળશ કરીશું. હવે અહીંયા છે પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એમાં પાના નંબર 241 ઉપર એમ કહે છે કે અહીં એમ કહે છે કે રાગનો અનુભવ દુઃખરૂપ છે. રાગનો અનુભવ દુઃખરૂપ છે. જે વ્યવહાર રત્નત્રયનો અનુભવ છે તે દુઃખરૂપ છે. જે દુઃખરૂપ છે તે મોક્ષનું કારણ કેવી રીતે થાય? એટલે શુભભાવ છે એ આખો દુઃખરૂપ છે. કેમ કે શુભભાવ છે તે વ્યાકુળતાનું કારણ છે, એટલે એ દુઃખરૂપ છે. અને બીજી વાત કે એમાં બંધ પડે છે તો એ મુક્તિનું કારણ હોઈ શકે નહીં. મોક્ષ તો પરમ આનંદમય પૂર્ણ દશા છે, માટે તેનું કારણ પણ અનાકુળ આનંદમય અનુભવની દશા છે. એટલે કોઈ શુભભાવ મુક્તિનું કારણ હોય નહીં, એટલે એવા શુભભાવ દ્વારા કોઈ મોક્ષના કારણ છે એમ સમજવું નહીં. રાગાદીનો અનુભવ દુઃખરૂપ છે એ ચેતન નથી. ચેતન કોણ છે? જે સમ્યક દર્શનનું પરિણમન નિરાકુળ આનંદમય છે તે ચૈતન્ય છે. કોઈપણ જાતની આકુળતા વિનાનો આનંદમય ચેતનનો અનુભવ, એ ચેતનના અનુભવની વાત અહીંયા કરી છે. એ સમ્યક દર્શનનું પરિણમન છે, એટલે કે જ્યારે એને આત્માનું લક્ષ્ય કરે છે તે વખતે જે પર્યાય થાય છે એ પર્યાય શુદ્ધ નિર્મળ પર્યાય, એ સમ્યક દર્શનની પર્યાય છે. એ એનો ચેતનાનો અનુભવ છે અને એ અનાકુળ છે, એ આનંદમય છે, એ અલૌકિક આનંદમય છે. એટલે વ્યવહાર રત્નત્રયનો અનુભવ, જે આપણે વ્યવહાર રત્નત્રય દ્વારા મોક્ષ માર્ગ કહીએ, એ આખો મોક્ષ માર્ગ છે. તે ખરેખર જોઈએ તો અનાકુળતા લક્ષણ વિનાનો છે, એ આકુળતા લક્ષણ સહિત છે. એ સાચો મોક્ષ માર્ગ નથી, એ દુઃખરૂપ છે. દુઃખનું અહીંયા જે કહેવામાં આવ્યું છે તો એ દુઃખ એટલે કે જે શુભભાવ હોય, શુભ પરિણામો થતા હોય, તે છતાં પણ જે આત્માના પ્રદેશોનું કંપન કરાવે, આત્માના પ્રદેશોની જે શાંતિ છે એને હણી લે છે, એ બધું દુઃખરૂપ છે. એટલે તીર્થંકર ભગવાનની સ્તુતિનો ભાવ એ શુભભાવ છે, અને એને લીધે થઈને પણ, ભલે પુણ્યનો બંધ પડે છતાં પણ એને લીધે થઈને પણ આત્મપ્રદેશોનું કંપન થાય છે. આત્મા પોતે પોતાના સ્વાભાવિક મૂળ ભાવે, શાંત ભાવે, અલૌકિક આનંદના ભાવે, શાશ્વત સુખના ભાવે એ રહી શકતો નથી, એટલે એને દુઃખરૂપ કહેવામાં આવ્યું છે. અને એ બંધનું કારણ છે, અને એ બંધનું કારણ મોક્ષનું કારણ થાય નહીં. હવે પાના નંબર 242 ઉપર એક અહીંયા પ્રશ્ન કરે છે કે પરંતુ સમ્યક દ્રષ્ટિને દુઃખનું વેદન હોય જ નહીં એમ આવે છે ને? આપણે પણ આ વાત જાણીએ છીએ, ઘણી વાર આ વાત ગુરુદેવના પ્રવચનમાં પણ સાંભળવામાં આવી છે, તો એની સ્પષ્ટતા અહીંયા કરી છે. સમ્યક દ્રષ્ટિને દુઃખનું વેદન હોય જ નહીં એમાં જે વાત કહેવામાં આવી છે એ વાત અપેક્ષાથી છે. ખરેખર તો સમ્યક દ્રષ્ટિને પણ વેદન તો હોય છે, દુઃખનું પણ વેદન હોય છે, પણ એની દ્રષ્ટિ આત્મા તરફ છે એટલે એને એ વેદન નથી એમ કહેવામાં આવે. અહીંયા ઉત્તર આપ્યો છે કે વેદન કેમ ન હોય, સમ્યક દ્રષ્ટિને દુઃખનું વેદન હોય જ નહીં એમ આવે છે ને એવો પ્રશ્ન કર્યો ત્યારે ગુરુદેવ કહે છે અરે વેદન કેમ ન હોય, જ્ઞાનીને દુઃખ જ નથી એમ માનવું એ તો એકાંત છે. એકાંતે તમે માની લો કે એને જ્ઞાનીને દુઃખ જ નથી, એને દુઃખનું વેદન જ નથી એમ નથી. હા, સમ્યક દર્શન અને સ્વભાવની વાત ચાલે છે ત્યારે સ્વભાવ પોતાનો ભાવ પોતે એટલે આત્મા એના ભાવની દ્રષ્ટિમાં એમ કહેવાય કે જ્ઞાનીને દુઃખનું વેદન નથી. દ્રષ્ટિમાં પોતાના આત્માને લીધો છે ને, ત્રિકાળી જ્ઞાયકને દ્રષ્ટિમાં લીધો એ વખતે એ ત્રિકાળી જ્ઞાયકનું વેદન છે એટલે કે એ અનુભવમાં આવે છે. અને એ અનુભવમાં કઈ રીતે આવે, જે ત્રણે કાળે જ્ઞાયક ભાવે રહ્યો છે એવો ભગવાન આત્મા અનુભવમાં કઈ રીતે આવે, તો એ અનુભવમાં આનંદ રૂપે આવે છે, એ આનંદ રૂપે અનુભવમાં આવે છે. તો પેલું આનંદનું વેદન છે અને એ જ વખતે સાથે સમ્યક દ્રષ્ટિને એ અસાતા વેદનીયના ઉદયને કારણે દુઃખનું પણ વેદન હોય, પણ અહીંયા આનંદનું વેદન એવું છે કે પેલું એનાથી જુદું પોતાથી ભિન્ન એને જણાય છે એટલે જ્ઞાનની પર્યાય એને પણ જાણે, પણ જ્યારે વેદનનો કાળ છે ત્યારે તો એ માત્ર પોતે પોતાના જ્ઞાન સ્વભાવી આત્માને જ અનુભવે છે. અને ત્યાંથી એ જ્યારે બહાર નીકળે છે ત્યારે પણ એની દ્રષ્ટિ આત્મા તરફ છે એટલે પેલું અસાતા વેદનીયને કારણે જે કંઈ વેદનમાં આવે છે એને પોતાથી જુદું માને છે, પોતાના સ્વરૂપમાં નથી એમ એ સ્પષ્ટ એને જોઈ રહ્યો છે, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એ વાત અહીંયા કહી છે કે ભાઈ સ્વભાવની દ્રષ્ટિની વાત કરતા હોઈએ ત્યારે તો એમ કહેવાય કે જ્ઞાનીને દુઃખનું વેદન નથી, પણ ત્યારે સાથે જે જ્ઞાન છે તે જાણે છે કે દુઃખનું વેદન છે. છઠ્ઠે ગુણ સ્થાને ગણધર હોય તે પણ જેટલો રાગ છે તે દુઃખ છે એમ જાણે છે. જો અહીંયા છઠ્ઠા ગુણસ્થાનની વાત લીધી છે, છઠ્ઠા ગુણસ્થાને અને સાતમા ગુણસ્થાને બંનેનો વિચાર આપણે સાથે કરી લઈએ તો સાતમા ગુણસ્થાને તો એ નિર્વિકલ્પ ધ્યાનની દશામાં છે, ત્યારે તો એ પોતે પોતાના સ્વરૂપના આનંદમાં જ છે અને એમાંથી એ વિચલિત થઈને બારમાં આવે છે, એમાંથી ચલિત થઈ જાય અને બારમાં આવે છે તો છઠ્ઠું ગુણસ્થાન છે. પણ સમ્યક દ્રષ્ટિ છે અને છઠ્ઠા ગુણસ્થાને છે એવો મુનિ છે, નગ્ન દિગંબર મુનિ છે, પરિગ્રહ રહિત છે, નિર્ગ્રંથ મુનિ છે અને સાતમા ગુણસ્થાને જેવી જેની અંતરંગ દશા વર્તે છે એ જ્યારે ત્યાંથી ચલિત થઈ અને બહાર આવ્યા તો એ મુનિ એ છઠ્ઠા ગુણસ્થાને છે. એટલે એવા છઠ્ઠા ગુણસ્થાને રહેલા ગણધર હોય, આચાર્ય હોય, ઉપાધ્યાય હોય કે મુનિ, એ કોઈપણ જે છઠ્ઠા ગુણસ્થાને હોય એ વખતે એમને શુભભાવ વર્તતો હોય અને જો અસાતા વેદનીયનો ઉદય હોય તો એ પેલા અસાતા વેદનીયના ઉદયને એ જાણે છે એટલે એના જાણવાવાળા થઈ જાય છે. કેમ કે દ્રષ્ટિ સમ્યક થઈ છે ને એટલે આત્માનો અનુભવ કર્યા પછીથી આત્માથી એ બધું જુદું છે એ સહજ પરિણિતિ રહે છે. જેને એક વખત સ્વરૂપનો અનુભવ થયો છે એને પછી બહાર આવે છે છતાં પણ સહજ રીતે એમ રહે છે કે આ બીજું બધું જે છે તે આત્મામાં નથી, આત્માથી જુદું છે, એને યાદ નથી કરવું પડતું. આપણે અત્યારે આ સમયસારના જીવ અજીવ અધિકાર વાંચ્યા પછીથી એમ યાદ કરીએ છીએ કે અગાઉની ગાથામાં આ રીતે વાત આવી, 29 પ્રકારના ભાવની વાત આવી અને એ બધા ભાવ મારા આત્મામાં નથી, એ આત્માથી જુદા છે, ભિન્ન છે એમ આપણે યાદ કરી અને એને જુદા પાડીએ છીએ. અહીંયા આ જે છઠ્ઠા ગુણસ્થાન કે રહેલા મુનિને એવું જુદું પાડવું પડતું નથી, એ સહજ રીતે જ એને જ્ઞાતા ભાવે જુએ છે કે આ બધા ભાવો જુદા છે, એ સહજ છે, એ સહજ છે, પોતે જે છે એને જ પોતા પણ માને છે અને એ સિવાય બીજું બધું જે આપણે શાસ્ત્ર દ્વારા જાણીએ છીએ, માનીએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ, શ્રદ્ધીએ છીએ એ બધું એમને સહજ છે. દાખલા તરીકે આપણે અત્યારે વર્તમાનમાં મનુષ્ય છીએ, તો ભૂતકાળમાં કદાચ તિર્યંચ હતા, તો પછી એ તિર્યંચપણા ને આપણાથી જુદું જ માનીએ છીએ કે ના, એ તો તિર્યંચપણું પર્યાયમાં એ વખતે ભૂતકાળમાં થયું તો થયું, પણ અત્યારે એ તિર્યંચપણાને આપણે પોતારૂપ માનતા નથી. એ પોતાનું છે એવો ક્યારેય વિકલ્પ પણ આવતો નથી આપણને કે તિર્યંચપણું પણ મને હોય તો હોય, તો પર્યાયમાં હોય એમ આપણે માનીએ. એવી રીતે અહીંયા સમ્યક દ્રષ્ટિ મુનિ છે, છઠ્ઠા ગુણ સ્થાને છે, એવી જ્યારે અદભુત દશા વર્તતી હોય, પોતાના સ્વરૂપમાં વારંવાર જતા હોય, એમને એ કંઈ જુદું પાડવું નથી પડતું કે આ અન્ય ભાવ છે, 29 પ્રકારના જે ભાવ કહેવામાં આવ્યા એ બધા મારાથી જુદા છે એમ જુદું પાડવાનું રહેતું જ નથી. એ પોતે પોતા રૂપે જ પરિણમે છે, એટલે કે પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે એમ જ એ વર્તી રહ્યા છે, એમનું પરિણમન એમ છે, એમની શ્રદ્ધા એમ છે, એટલે સહજ દશા છે, એ દશા સહજ છે. એમાં એમને એ સિવાયનું બીજું જે કંઈ છે એ પોતાથી જુદું છે, એટલે જ્ઞાનમાં એ આવે છે. એટલે ગુરુદેવ કહે છે કે છઠ્ઠે ગુણસ્થાને એ ગણધર હોય તો પણ જેટલો રાગ છે તે દુઃખ છે એમ જાણે છે. શુભરાગ પણ દુઃખરૂપ છે. વિષયની વાસના, રળવા કમાવાના ભાવ કે અનુકૂળ ચીજમાં ખુશીપણું અને પ્રતિકૂળતામાં નાખુશી, એ બધા ભાવ, એ બધા પાપ ભાવ છે, એ તો તીવ્ર દુઃખ જ છે. પરંતુ અહીં તો કહે છે કે રાગની જે મંદતાનો ભાવ, એટલે કે દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેનો પ્રશસ્ત મંદ રાગ, શુભ ભાવ, કે પછી ગુણ ગુણીના ભેદનો વિકલ્પ, હું ભગવાન આત્મા અને એમાં આટલા ગુણ, અનંત ગુણ એમ જયારે વિચાર કરે એ વિકલ્પ રૂપ દશા, એ બધો શુભ ભાવ, એ બધું પણ દુઃખરૂપ છે. પણ એને જ્ઞાની પોતાથી જુદું જ જાણે છે. એટલે સમ્યક દર્શીને ગમે તે ઉદય વર્તતા હોય તો એ ઉદયને એ ઔદયિક ભાવે, એ ઔદયિક ભાવે પોતાના નથી એમ જાણે છે કે એવા ઉદય આવ્યા છે, છતાં પણ પોતાના નથી, પોતે એમાં વ્યાપતા નથી, પોતાને એની સાથે કંઈ લેવા દેવા નથી, એવું સ્પષ્ટ એમને છે. એમને વારંવાર યાદ કરવું પડતું નથી કે આ મારું નથી, એ તો સહજ પોતે શું છે એ ભાવે જ રહ્યા છે. એટલે એમની પરિણતિ દરેક વખતે પોતે શુદ્ધ ત્રિકાળ નાયક છે એમ જ રહે છે. એટલે એવા વેદન તો એમને હોય છે, પણ એને એ જ્ઞાતા ભાવે જુએ છે. અને શુભભાવ પણ એમને હોય છે, છઠ્ઠે ગુણસ્થાને તો શુભભાવ જ હોય, શુદ્ધભાવમાં નથી, પોતે આત્મામાં નથી, ત્યારે એ શુભભાવમાં જ હોય. અને શુભભાવમાં હોય છે તો એ શુભભાવને, એને શુભભાવ કેવો હોય એમને, કે ગુણ ગુણીના ભેદરૂપ, કે કોઈ શિષ્યને વાત સમજાવવાનો ભાવ હોય, કે શાસ્ત્ર લખવાનો ભાવ હોય, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો પ્રશસ્ત મંદ રાગ, અહીંયા લખ્યું છે ને, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો પ્રશસ્ત મંદ રાગ, એ શુભભાવ એવો હોય, કે પોતે પોતાના સ્વરૂપમાં અનંત ગુણો છે એવા ભાવમાં હોય, તો પણ એ બધા વિકલ્પ સહિતની દશાઓને એ અનુભવે છે, તો એમને એ દુઃખરૂપ લાગે છે અને એમાં આકુળતાનો જ અનુભવ છે, એવું સ્પષ્ટ એમને અનુભવાયું છે. માટે એમણે અહીંયા શાસ્ત્ર રૂપે આપણને એ આપ્યું છે. ચૈતન્યનો અનુભવ તો આકુળતા વિનાનો નિરાકુળ જ છે. પરમ આનંદ સ્વરૂપ જ્ઞ સ્વભાવી, એટલે કે જ્ઞાન સ્વભાવી, સર્વજ્ઞ સ્વભાવી, સર્વજ્ઞ સ્વભાવ છે. જીવનો સ્વભાવ સર્વજ્ઞ છે, એ સર્વને જાણે એવો જ સ્વભાવ છે, એ જ્ઞેય માત્રને જાણે એવો એનો સ્વભાવ છે. એમ નથી કે દરેક જ્ઞેયને એને અભ્યાસ કરીને જાણવા પડે એમ નથી. સર્વજ્ઞતા તો એમાં સ્વભાવ રૂપે પડી છે. પ્રવચન સારનો જયારે સ્વાધ્યાય કરતા હતા, 2-3 વર્ષ પહેલાની વાત છે, પ્રવચન સારના સ્વાધ્યાય વખતે 3-1 વર્ષ પહેલા કોઈ એવો પ્રશ્ન પૂછ્યો કે પણ પછી બીજું બધું આ બધું જગતનું ને આ બધું જ્ઞાન કેવી રીતે થઈ જાય, આ બધું કેવી રીતે જ્ઞાન થઈ જાય આ બધું. મેં કહ્યું કે એ તો આત્માનો સ્વભાવ જ છે, સર્વજ્ઞપણું તો એમાં પડેલું જ છે, એટલે એ તો એને સહજ રીતે પડેલું જ છે, માત્ર ઉઘાડ થાય એટલે બધું જ્ઞાન થઈ જાય છે. ત્યારે કેટલાકને એ વાત નહોતી બેઠી, પણ ગુરુદેવે તો વારંવાર એ વાત કરી છે કે ભગવાન આત્મામાં સર્વજ્ઞતા પ્રગટ થાય છે, કેવળ જ્ઞાન થાય છે, તો એક સર્વજ્ઞતા આવે છે બહારથી કે અંદરમાંથી ઉદ્ભવે છે, બહારથી નથી આવતી, એ આત્માનો એવો સ્વભાવ જ છે કે જેનો ઉઘાડ થાય છે, પૂર્ણપણે ઉઘાડ થાય છે, અને પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવને અનુભવે છે. જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન રૂપે પોતે પરિણમી જાય છે, જ્ઞાનને અનુભવે છે. અને જ્ઞાન શું ન જાણે, રોચન સારમાં પણ એ વાત આવી છે, જ્ઞાન શું ન જાણે. જ્ઞેય માત્રને જાણે તેને જ્ઞાન કહેવાય, આ માહિતી છે એને જ્ઞાન નથી કહેવાતું. જ્ઞેય માત્રને જાણે છે એવો એનો સ્વભાવ છે, એટલે તો એ સર્વજ્ઞ સ્વભાવી છે. અને એવા સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માનો આશ્રય કરતા, એનો આશ્રય લેતા જે જ્ઞાન દર્શન ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે તે આકુળતા વિનાની દશા છે, અનાકુળ દશા છે, કોઈ આકુળતા નથી. પરમ શાંતિનો અનુભવ એ વખતે હોય છે, શાંત રસના અનુભવની એ દશા છે. અને એ જ ધર્મ છે, એ જ ધર્મ છે, ધર્મ છે એટલા માટે કે એ જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી, એ જ પુરુષાર્થ છે. હવે અહીંયા પાના નંબર 243 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે સ્વ આશ્રય છોડીને જેટલો પર આશ્રયનો ભાવ છે તે રાગ છે. જો બહુ સરસ રાગની વ્યાખ્યા કરી છે, સ્વનો આશ્રય છોડીને જેટલો પરનો આશ્રયનો ભાવ તે બધો રાગ છે, અને તે રાગ દુઃખરૂપ છે. જ્યારે ચૈતન્યનો અનુભવ, ચૈતન્યનો અનુભવ એટલે કે સ્વનો આશ્રય, સ્વનો આશ્રય કરતા જે ચૈતન્યનો અનુભવ થાય એ નિરાકુળ છે, એ આકુળતા વિનાનો છે, એ સુખરૂપ છે. સ્વનો આશ્રય છોડી અને જ્યાં જ્યાં એ પરનો આશ્રય જ્યારે જ્યારે કરે છે ત્યારે ત્યારે એ બધો ભાવ છે એને રાગ કયો. મંદ છે તો શુભ ભાવ છે, તીવ્રતાથી છે તો અશુભ ભાવ છે, એ બધો રાગ છે. એ બધા રાગ દ્વેષના બધા પરિણામો છે, અને એમાં દુઃખ જ થાય છે. એ વખતે પણ દુઃખ થાય છે, અને એના પરિણામ એટલે કે એ કર્મ બંધાય અને એના ઉદય આવે ત્યારે પણ એ દુઃખનો જ અનુભવ થાય છે. એટલે સ્વનો આશ્રય છોડીને જેટલો પર આશ્રયનો ભાવ, પર આશ્રયમાં બધું આવી જાય. આપણે સવારથી ઉઠી અને રાત સુધીમાં સૂઈ જઈએ ત્યાં સુધી, ઉઠી અને પછી પાછા રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં કેટલાય વિકલ્પ કરીએ છીએ, એ બધા વિકલ્પો પરના આશ્રય છે, એમાં પર આશ્રયનો જ ભાવ છે. સ્વના આશ્રય ક્યારે જઈએ છીએ, જો ધ્યાનમાં બેસીએ છીએ અને સ્વ આશ્રયનો પુરુષાર્થ કરીએ છીએ, અને જો પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે તો એટલો સ્વનો આશ્રય છે. જેટલો સ્વનો આશ્રય છે એટલો ધર્મ છે, જેટલો સ્વનો આશ્રય છે એટલો ધર્મ છે. સ્વનો આશ્રય કરવા માટે થઈ અને જે પુરુષાર્થ વર્તે છે એ શુભ ભાવ છે. હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, ત્રણેય કાળે જ્ઞાયક છું, એ શુભ ભાવ છે. એવા વિકલ્પ સહિત પોતે પોતાના સ્વરૂપમાં જવા માટે પ્રયત્ન કરે છે તો એ શુભ ભાવ છે. પણ એ શુભ ભાવ છે, એ શુભ ભાવ છે એ પણ અબંધનું કારણ નથી, એ પણ બંધનું કારણ છે. એને લીધે થઈ અને ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ પડે છે, પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે. અહીંયા તો કહે છે કે જ્યારે સ્વનો આશ્રય કરે છે ત્યારે એને ચૈતન્યનો અનુભવ થાય છે, અને એ અનુભવ છે એ આકુળતા વિનાનો નિરાકુળ છે. એટલે જે વખતે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે, એ વખતે એને આનંદ છે, એ નિરાકુળ આકુળતા વિનાનો આનંદ છે. એમાં શાંતિ જ અનુભવાય છે, એમાં અલૌકિક આનંદનો જ અનુભવ છે. હવે આ વાત કરી ચારિત્રની, આ રીતે વાત લીધી સાથે કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામ એ નિરાકુળ છે, એટલે પછી ચારિત્ર સંબંધીનો પ્રશ્ન કોઈકે કરી દીધો, પ્રશ્ન કર્યો કે પરંતુ ચારિત્ર મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે ને. મીણના દાંતથી, મીણના દાંત હોય એનાથી લોઢાના ચણા ચાવી શકાય નહીં, મીણ દ્વારા લોઢાને કંઈ ભૂકો કરી શકાય નહીં. એટલે અહીંયા પ્રશ્ન એવો કર્યો કે આ તો બહુ કઠણ છે, ચારિત્ર તો બહુ મોટી વાત કરી આપે. ગુરુદેવ ઉત્તર આપે છે, કરે પ્રભુ તું એમ ન કહે, તું એમ નહીં માન, એવી માન્યતા છોડ, તું એવું નહીં કહે, ચારિત્રની આવી વ્યાખ્યા નહીં કર, કે ચારિત્ર એવું નથી મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું નથી ભાઈ. ચારિત્ર તો આનંદદાતા છે, ચારિત્ર તો આનંદ આપનારું છે. હજી ઘણાને મનમાં એમ છે કે નગ્ન દિગંબર મુનિ થવું તો બહુ અઘરી વાત કરી દીધી, ઘણાના મનમાં એમ થાય, જયારે જયારે આપણે શિબિરમાં બેઠા હોય ને આ વાત કરતા હોય ત્યારે કેટલાય મનમાં એમ તો થાય કે બીજું બધું તો ઠીક થાય, પણ હવે નગ્ન દિગંબર મુનિ થવું એ તો બહુ અઘરી વાત, હવે એ કેવી રીતે થવાશે, મનમાં તો હોય શંકા. ગુરુદેવ એમને માટે જે વાત કરે છે એ આપણે શિબિરમાં ઘણી વાર લીધી છે, એ અહીંયાથી જ આવી છે. ગુરુદેવ શું કહે છે કે એ આનંદદાયી દશા છે. ચારિત્રની દશામાં તો આનંદ હોય છે, કેમ કે નિશ્ચયથી જે ચારિત્રનું સ્વરૂપ છે એ સ્વરૂપનો વિચાર કરીએ તો એમાં અલૌકિક આનંદ જ હોય. નિશ્ચયથી ચારિત્ર શું છે, પોતે પોતાના સ્વભાવ ભાવે જ્ઞાન દર્શનના ભાવે એકાગ્રતા કરી અને પોતાના સ્વરૂપમાં રહેવું, ત્યાં સ્થિરતા કરવી, સ્થિરતાનો પુરુષાર્થ કરવો, લીનતા કરવી, એ ચારિત્ર છે. અને એવી દશા હોય તો બાહ્યમાં શું છે એ તરફ એનું લક્ષ પણ હોતું નથી. જ્યારે એ અમૃતના ઘૂંટડા ભરતો હોય ત્યારે બહારમાં શું ચાલી રહ્યું છે એના તરફ ક્યાં એને લક્ષ જાય છે, એ તો આનંદ 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 પરમ આનંદની દશા છે. ભાઈ સમ્યક દ્રષ્ટિને તમે પૂછો તો એ તમને કહેશે કે અનુભવમાં શું આવે છે. એ અનુભવ જે અલૌકિક આનંદનો અનુભવ છે એનું કોઈ વર્ણન નથી થઈ શકતું. જે અનુભવની વાત છે તો અનુભવવી જ પડે. એટલે ગુરુદેવ તો પોતાના સ્વાનુભવની વાત કરતા કહે છે, અરે એ તો આનંદ દેનારું છે, ચારિત્ર તો આનંદની દશા છે. સ્વરૂપનું શ્રદ્ધાન, એનું જ્ઞાન અને એમાં શાંતિરૂપ સ્થિરતા, પોતાનું સ્વરૂપ, એની શ્રદ્ધા, એનું જ્ઞાન અને એમાં શાંતિરૂપ સ્થિરતા, એ ચારિત્ર. અને એ ચારિત્ર એ કેવું છે, એ તો અતિન્દ્રિય આનંદ દેનારું છે. ઇન્દ્રિયો વિના જે અનુભવમાં આવે એવો આનંદ એમાંથી તો પ્રાપ્ત થાય છે, એ ચારિત્રની દશા છે. તમે બાહ્ય વાતને ભૂલી જાઓ, બાહ્ય વસ્તુ તરફ તમારું લક્ષ જવાનું જ નથી. બાહ્ય વસ્તુ તરફ જ્યારે એવો આનંદનો અનુભવ થતો હોય ત્યારે બાહ્ય વસ્તુ તરફ તમારું લક્ષ જવાનું જ નથી. એ ઉત્કૃષ્ટ આનંદના અનુભવ વખતે બીજી કોઈ વસ્તુ તમને ખ્યાલમાં આવતી જ નથી. એ બારમાં શું ચાલી રહ્યું છે, ટાળ તડકા પડી રહ્યા છે, એ કંઈ એને અનુભવમાં આવતા જ નથી. વસ્ત્ર વિનાની દશા છે અને પરિસર સહન કરી રહ્યા છે એવું બહારથી બીજાઓને ભલે દેખાય, પણ મુનિ પોતે તો પોતાના આનંદમાં છે અને એ આનંદ અતિન્દ્રિયપણે અનુભવે છે અને વારંવાર એવા આનંદનો અનુભવ કરવા માટે એ પ્રવૃત્ત થાય છે. એટલે એ ચારિત્ર છે એ તો અતિન્દ્રિય આનંદની દશા છે. આગળ અહીંયા છેલ્લે વાત કરે છે કે અજ્ઞાની ત્યાગ વૈરાગ્યને દુઃખરૂપ જાણે છે, સુખના કારણને કષ્ટદાયક જાણે છે અને એટલા માટે કેટલાય લોકો એવો ઉપદેશ આપે છે અને સાંભળે છે કે કષ્ટ સહન કરો, કષ્ટ સહન કરો, એવી વાત આવે છે કે તમે કષ્ટ સહન કરો ને, પરિસર સહન કરો ના, એ કષ્ટ સહન કરવાની એમ વાત કહે છે તો એના મનમાં તો એમ જ છે ને કે આ ચારિત્રના પુરુષાર્થમાં કષ્ટ સહન કરવાનું અને એ ધર્મ છે. કષ્ટ સહન કરવું એ ધર્મ. પણ અહીંયા તો કહે છે કે એમાં કષ્ટ હોતું જ નથી. અહીંયા ગુરુદેવ એમ કહે છે કે ભાઈ એ તો અજ્ઞાનીને એવો વિચાર આવે કે કષ્ટ છે. અજ્ઞાનીને એમ લાગે કે આ બધાનો ત્યાગ કરી, ઘર બાર સ્વજનોનો બધાનો ત્યાગ કરી, વસ્ત્રનો પણ ત્યાગ કરી અને નિર્ગ્રંથ મુનિ પણ લેવું, એ બધું ત્યાગી અને વૈરાગ્ય લેવો, એ દુઃખરૂપ છે, એ કષ્ટદાયક છે, એવું તો અજ્ઞાનીને લાગે. જે સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની છે, એને તો પોતાના સ્વરૂપમાં જવું છે, એને ઉલટું આ બધું મકાન કપડાં સ્વજનો જે છે એ બધું દુઃખરૂપ લાગે છે, એને એ બધું બાધા કરતા લાગે છે, એને સર્વસંગ પરિત્યાગનો વિકલ્પ આવે, સર્વસંગ પરિત્યાગની ભાવના આવે, એવી ભાવના ભાવે, એનું કારણ શું, કેમ કે એ બધું એને દુઃખરૂપ લાગે છે, એનાથી મુક્ત થઈ અને એને તો પોતાના સ્વરૂપમાં જ રહેવું છે. બેનશ્રીબેને પણ એ વાત કરી કે અમારે તો અમારા દેશમાં જવું છે. અમારો દેશ કયો, તો કે જ્યાં નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે, અતિન્દ્રિયપણે આનંદ અનુભવાય છે, એ અમારો દેશ. કૃપાળુદેવે પણ એ જ વાત કરી કે સર્વસંગ પરિત્યાગ કરવો છે અને સર્વસંગ પરિત્યાગ કરી અને પોતે પોતાના સ્વરૂપમાં જ રહેવું છે. એટલે બીજું બધું જે છે એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પોતાનો પુરુષાર્થ જે કરી રહ્યા છે, સ્વરૂપમાં વારંવાર જઈ રહ્યા છે, એને એ બધું બાધક લાગે છે એટલે એને છોડવા માટેનો ભાવ સ્વયં અંદરમાંથી પ્રગટ થાય છે, એટલે એ બધું છૂટતા ઉલટો એમને તો આનંદ જ વર્તે છે. પણ પેલો અજ્ઞાની છે એને એમ થાય છે કે આ બધું ત્યાગીને આ બધું છોડીને આ ઉઘાડા પગે ચાલી નીકળવું, ટાળ તડકા સહન કરવા, એક જ વખત આહાર લેવો, જમીન ઉપર સૂઈ રહેવું, આ બધું તો બહુ અઘરું. એટલે એવા ત્યાગ વૈરાગને એ દુઃખરૂપ જાણે છે અને સુખના કારણને કષ્ટદાયક જાણે છે. સુખનું કારણ શું? સુખનું કારણ તો પોતાના સ્વરૂપનો આનંદ, નિર્ગ્રંથ દશા જે છે તે સુખનું કારણ છે. તો એવી દશાને એ કષ્ટદાયક જાણે છે. અહીં તો એમ કહે છે કે ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે અને તે જ જીવનો સ્વભાવ છે. આત્મા અંદરમાંથી જ આનંદ પ્રાપ્ત થાય છે એ એનો સ્વભાવ છે, એ નિરાકુળ આનંદની દશા એની સહજ છે. એટલા માટે હવે ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતા દ્રવ્ય પોતે પ્રગટ થાય છે એમ કળશમાં મહિમા કરી અને અધિકાર પૂર્ણ કરે છે. એટલે હવે છેલ્લા કળશની અંદર હવે એ વાત કરે છે કે એ ભેદ જ્ઞાન દ્વારા પોતાનું સ્વરૂપ પ્રગટ થાય છે, જ્ઞાતા દ્રવ્ય એ પ્રગટ થાય છે, એ વાત 45માં કળશમાં હવે કરે છે ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા. તો આપણે 45મો કળશ લઈએ. ઇતથ્યમ જ્ઞાન પ્રકચકલના પાટનમ નાટયિત્વા જીવ અજીવૌ સ્ફુટ વિઘટનમ નૈવ યાવત પ્રયાતઃ વિશ્વમ વ્યાપ્ય પ્રસમ વિકસત વ્યક્ત ચિન્માત્ર સત્તયા જ્ઞાતૃદ્રવ્યમ સ્વયં અતિરસ તાવત ઉચ્ચૈ ચકાસે. 45મા શ્લોક નો અર્થ છે કે ઇતત્યમ એટલે આ પ્રમાણે જ્ઞાન ક્રકચ કલના પાટનમ એટલે કે જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ કરે, જે વારંવાર અભ્યાસ કરીને આ પ્રમાણે જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ તેને નચાવીને વારંવાર અભ્યાસ કરીને યાવત એટલે જ્યાં જીવ અજૈવ એટલે જીવ અને અજીવ બંને સ્ફુટ વિઘટનમ તેવ પ્રયાત એટલે પ્રગટપણે જુદા ન થયા ત્યાં તો, ન થયા એટલે કે જેવા થયા કે તરત જ, અહીંયા ન થયા એમ અર્થ નથી પણ જ્યાં થયા કે તરત જ એમ કેવું છે. એટલે અહીંયા એ રીતે લેવામાં આવ્યું છે કે જ્યાં એ પ્રગટ નથી થયા ત્યાં તો, આપણે ઘણીવાર એમ કહીએ છીએ ને કે હજી તો જ્યાં આ થયું નથી ત્યાં તો, એ અર્થમાં અહીંયા છે પ્રગટપણે જુદા ન થયા ત્યાં તો. એટલે કે જેવા પ્રગટ જુદા થાય છે કે તરત જ, અહીંયા કહેવાનો આશય એ છે કે આ પ્રમાણે જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ કરીને એટલે જ્ઞાનરૂપી કરવત દ્વારા કરવત ચલાવી એટલે આગળ પાછળ કરી જઈએ ત્યારે એ લાકડાના બે ટુકડા થઈ જાય, લોખંડની કરવત હોય તો લોખંડના બે ટુકડા થઈ જાય. એટલે અહીંયા કરવતનું ઉદાહરણ લીધું છે કે જ્ઞાનરૂપી કરવત જે વારંવાર ચલાવવામાં આવે ત્યારે એ બે ટુકડા થાય, એક વખતમાં ટુકડા થઈ જાય એમ નહીં. જ્ઞાનરૂપી કરવતનું ઉદાહરણ લીધું છે એટલે કે જ્ઞાનરૂપી કરવત દ્વારા એટલે વારંવાર જ્ઞાનમાં એ અભ્યાસ કરવામાં આવે ત્યારે એ જેવા જીવ અને અજીવ બે જુદા થયા કે તરત જ જીવ અને અજીવ બંને પ્રગટપણે જુદા ન થયા ત્યાં તો શું થઈ જાય છે કે જ્ઞાતૃદ્રવ્ય જ્ઞાતા દ્રવ્ય પ્રસભ વિકસત વ્યક્ત ચિન્હ માત્ર શક્તિયા અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્હ માત્ર શક્તિ વડે વિશ્વમ વ્યાપ્ય વિશ્વને વ્યાપીને પોતાની મેળે જ સ્વયં અતિરસાત અતિ વેગથી ઉચ્ચૈ ઉગ્રપણે એટલે કે અત્યંતપણે ચકાશે પ્રકાશી નીકળ્યું. જ્યાં જેવા જીવ અને અજીવ એ પ્રગટ થયા કે તરત જ જેવા જીવ અને અજીવ જુદા પડ્યા કે તરત જ એ જ્ઞાતા દ્રવ્ય અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્હ માત્ર શક્તિ વડે, ચૈતન્ય માત્ર શક્તિ વડે વિશ્વને વ્યાપીને પોતાની મેળે સ્વયં વિશ્વને વ્યાપીને એટલે વિશ્વનું જ્ઞાન કરીને અતિવેગથી ઉગ્રપણે અત્યંતપણે એ પ્રકાશી નીકળ્યું. એટલે કે જ્ઞાયક દ્રવ્ય એ પ્રકાશિત થયું. કેવી રીતે પ્રકાશિત થયું? કેવી રીતે પ્રકાશિત થયું? તો કે વિશ્વને વ્યાપીને એટલે વિશ્વને જાણી લઈને, વિશ્વને સમગ્ર વિશ્વને એ જાણી લઈ અને એ પોતે જ્ઞાયક દ્રવ્ય જ્ઞાતૃદ્રવ્ય એ પ્રકાશી રૂપ નીકળ્યું. એ પ્રકાશી ઉઠ્યું ત્યારે શું થયું? તો કે એ જ્ઞાનનો અભ્યાસ વારંવાર કરવાથી જ્યારે જીવ અને અજીવ બંને જુદા પડ્યા કે તરત જ એ જ્ઞાતૃદ્રવ્ય એ ભગવાન આત્મા પોતાની શક્તિ વડે વિશ્વ આખાને જાણી લઈને ઉગ્ર વેગથી અત્યંતપણે એ પ્રકાશી ઉઠ્યો. એક જ વાક્ય છે પણ બહુ સરસ રીતે આખા શ્લોકને એમાં સમાવી લીધો છે. બહુ સરસ રીતે શ્લોકાર્થ લખ્યો છે કે ભાઈ તું સાધક અવસ્થામાં જ્યારે એ ચેતન અને અચેતન જીવ અને અજીવ બંનેને જુદા પાડવાનો પુરુષાર્થ કરી રહ્યો છે અને એવો પુરુષાર્થ તું જ્ઞાન દ્વારા કરી રહ્યો છે અને એવા જ્ઞાન દ્વારા પુરુષાર્થ કરતા વારંવાર એ વાતનો અભ્યાસ કરતા વારંવાર અભ્યાસ એમ કરતા જેવા તને જીવ અને અજીવ જુદા પડી જાય છે કે આ હું તે જીવ, હું ભગવાન આત્મા જીવના, બીજું બધું છે તે અજીવ, આ બધા પ્રકારના ભાવ 29 પ્રકારના ભાવ બધા હતા તે જુદા રહી ગયા અને પોતે ભગવાન આત્મા એ બધાથી જુદો જેવો એને અનુભવમાં આવ્યો, જેવો પ્રગટ થયો કે તરત જ એ ભગવાન આત્મા કઈ રીતે બહાર આવે છે, એ કઈ રીતે પ્રકાશી નીકળે છે? તો અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્હ માત્ર શક્તિ વડે, પોતાની ચૈતન્ય શક્તિ, પોતાની જ્ઞાન શક્તિ, પોતાની જ્ઞાન શક્તિ દ્વારા એ જગત આખાને જાણી લઈને વિશ્વને વ્યાપીને સ્વયં પોતે જ, એમાં કોઈની એને મદદની જરૂર નથી, પોતે જ સ્વયં પોતાની મેળે અત્યંત વેગથી એ પ્રકાશિત થઈ જાય છે, ભગવાન આત્મા એમાં પ્રકાશિત થઈ જાય છે. હવે આ વાતને બે રીતે લેવામાં આવી છે, એના બે અર્થ બે રીતે થાય છે. આ કળફનો આશય એમાં બે રીતે લેવામાં આવ્યો છે. એક તો સમ્યક દર્શન થાય એ વખતની વાત તરીકે લઈએ અને બીજું એને કેવળ જ્ઞાન થાય એ રીતે લઈએ. એટલે બે રીતે આના અર્થ કરવામાં આવે છે. ભાવાર્થમાં અહીંયા વાત લીધી છે કે આ કળફનો આશય બે રીતે છે કે ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા જ્યાં જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો એટલે સમ્યક દર્શન થયું. આ પહેલી રીતે વાત કરી કે જેવું એ સાધકને જ્ઞાન થયું, એ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા, અભ્યાસ કઈ રીતે કરે છે? દ્રવ્યશ્રુતનો એ અભ્યાસ કરે છે અને એ યુક્તિથી અને આગમથી એ બધાથી એ જે રીતે અભ્યાસ કરે છે ધારણા જ્ઞાન સુધી પહોંચે છે અને પછી એ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે અને જ્યાં એવો અનુભવ થાય છે કે હું ભગવાન આત્મા ચેતન અને આ બીજું બધું જળ, આ બીજું બધું અજીવ, એ અજીવથી હું ભગવાન આત્મા જુદો, એવું જેવું એને અનુભવમાં આવે છે એ નિર્વિકલ્પ અનુભવ થયો કે તરત જ એની દ્રષ્ટિ બદલાઈ ગઈ, એને સંકિત થયું, એને સમ્યક દર્શન થયું. એટલે પહેલો અર્થ જે છે તે સમ્યક દર્શનની વાત કરી છે અને સમ્યક દર્શન થાય છે એમાં એ ભગવાન આત્મા, એ ભગવાન આત્મા પોતાની જ્ઞાન શક્તિ વડે વિશ્વ આખાને જાણી લે છે અને પછી એ જેવો છે તેવો એમાં પ્રકાશી ઉઠે છે, પ્રગટ થાય છે. એટલે સમ્યક દર્શન રૂપે પહેલો અર્થ કર્યો છે કે ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા પુરુષાર્થ કરે છે ને. જ્ઞાન એ જ સાધન છે ભાઈ, બીજું કોઈ શુભભાવ એ કંઈ સાધન નથી. પોતે પોતાના સ્વરૂપમાં જવું છે અને એને માટેનું જો કોઈ સાધન હોય તો એ જ્ઞાન જ છે. જ્ઞાનરૂપ છીણી કહો કે જ્ઞાનરૂપ પર્વત કહો, એટલે જ્ઞાન દ્વારા જ બે વસ્તુને જુદી પાડવી છે, એક જીવ અને બીજું અજીવ. એટલે જીવ અને અજીવને જુદા પાડવા વાળું એ જ્ઞાન જ છે. એટલે જ્ઞાન અહીંયા કરવતની ઉપમા આપી, ક્યાંક એને પ્રજ્ઞાછીણી પણ કહેવામાં આવે. પ્રજ્ઞા એટલે જ્ઞાન, એટલે પ્રજ્ઞાછીણી, પ્રજ્ઞાછીણી પટકતા એ બે ભાગ થઈ ગયા તેના જીવ અને અજીવ. અજીવ બધું છૂટું પડી ગયું, અહીંયા કરવત લીધી છે. તો એ એવો અભ્યાસ કરતા કરતા જીવને અજીવને છૂટા પાડવાનો અભ્યાસ કરે છે. પોતે જીવ એવું એને જેવું અનુભવમાં આવ્યું એ અભ્યાસ કરતા કરતા એને બંને સ્પષ્ટ થઈ જાય કે હું જીવ, ભગવાન આત્મા અને બીજું બધું જુદું છે, ભિન્ન છે. એવું સમજાયું કે તરત જ એને આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો. ઓહો, આ આત્મા. અને અનુભવમાં શું આવ્યું? અનુભવમાં આનંદ આવ્યો, અલૌકિક આનંદ આવ્યો. એ નિર્વિકલ્પ અનુભવ, એ આનંદનો અનુભવ થયો, એ સમ્યક દર્શન થયું. પહેલા અનુભવમાં આનંદ આવે છે અને એ સાથે રહેલું જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે. અનાદિનો મિથ્યા દ્રષ્ટિ હતો એને જ્યારે આવો અનુભવ થાય છે તો એ આનંદ રૂપે અનુભવાય છે. એમ નથી કે કોઈ આકાર અનુભવમાં આવે, એમ નથી. હજી ઘણાને એમ છે કે ભગવાન આત્મા કોઈ આકારે દેખાઈ જાય, ના, એવું નથી. એ આનંદનો અનુભવ આવે છે, અનુભવમાં એ આનંદ આવે છે, એ દર્શન, એ પ્રતિભાસ. અને એ પ્રતિભાસ જે છે, એ પ્રતિભાસ જે છે અનુભવમાં આવે છે, પ્રત્યક્ષ છે. એટલું ત્યાં પ્રત્યક્ષ પણ છે, પરોક્ષ નથી. અનુભવ છે તે પ્રત્યક્ષ છે. અને મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ આ વાત બરાબર સ્પષ્ટ કરવામાં આવી છે કે ત્યારે આપણે સંકિતનો વિચાર કરીએ છીએ ત્યારે જે વસ્તુ બને છે એનું વિશ્લેષણ કરી અને સમજીએ તો બરાબર ખ્યાલ આવે છે કે એક તો અનુભૂતિ એટલે કે આનંદનો અનુભવ, પોતે બીજાથી ભિન્ન જુદો અનુભવાય તો એ આનંદ રૂપે અનુભવાય છે. અને એ અનુભવ છે તે પ્રત્યક્ષ છે, અનુભવ છે તે પ્રત્યક્ષ છે, એ સમ્યક દર્શન, એ સમ્યક દર્શન, એ અવલોકન છે. એ સમ્યક દર્શન છે એને આપણે અવલોકન કહીએ છીએ, સામાન્ય અવલોકન. આપણે સમ્યક દર્શન માટે એમ પણ આપણે ઉદાહરણ આપીને સમજીએ છીએ કે જ્યારે જ્યારે જ્ઞાન કરીએ છીએ ત્યારે પહેલા એ સામાન્ય અવલોકન છે અને પછી વિશેષતાથી એનું જાણવું થાય છે. કે કોઈ આવે છે તો આપણે એમ કહીએ છીએ કે કોઈક આવે છે અને પછી ખબર પડે છે કે આ ગિરીશભાઈ છે. એટલે જે પહેલા કોઈક છે એ જે છે સામાન્ય અવલોકન છે, એ પ્રતિભાસ છે. અને પછી વિશેષતાથી જે છે કે આ ગિરીશભાઈ છે, જ્ઞાન છે, એમ આપણે સમજીએ છીએ. અહીંયા પણ એવું જ છે કે પોતાના આત્માનો અનુભવ થવો અને એ અનુભવ વખતે એને આનંદનો અનુભવ થાય છે, એ સમ્યક દર્શન છે. અને એ અનુભવ જે છે, આનંદનો અનુભવ છે, એ તિરેન્દ્રને સમ્યક દર્શન થાય કે મનુષ્યને થાય કે નાતીને થાય, એ બધાને માટે એ સરખો છે. એટલે એ આનંદ, પોતાના સ્વરૂપમાંથી ઉદ્ભવતો આનંદ, એ તો કેવળી ભગવાનને પણ એવો જ હોય છે, એ જ પ્રકારનો આનંદ અનુભવાય છે. એની સાથે રહેલું જ્ઞાન છે એ બધાને જુદું જુદું, એની તારતમ્યતામાં ફેર, એના ઉઘાડમાં બધાને ફેર. અહીંયા સમ્યક દ્રષ્ટિને એ વખતે જે જ્ઞાન થાય છે એ પ્રત્યક્ષ નથી, એ પરોક્ષ છે. પ્રત્યક્ષ જ્ઞાન કેવળી ભગવાનને હોય, તીર્થંકર ભગવાનને પોતાના આત્મપ્રદેશોથી સીધું જ જ્ઞાન થાય છે. કેવળ જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. જ્યારે અહીંયા જે જ્ઞાન થાય છે તે શ્રુત છે, ભાવશ્રુત છે. એટલે એ જ્ઞાન દ્વારા, એ જ્ઞાન દ્વારા એ સમગ્ર વિશ્વને એ માપી લે છે, જાણી લે છે. એમાં પ્રત્યક્ષપણું અંશે છે, બાકી પરોક્ષપણું છે. એ જાણી લે છે, એ જ્ઞાનમાં એ બધાને જાણી લે છે. એટલે એ ભાગને પરોક્ષ ગણી અને કેટલાક પંડિતો એમ કહી દે છે કે ના, સમ્યક દર્શન સંકિત વખતે કોઈ પ્રત્યક્ષપણું છે જ નહીં, કોઈ વાત છે જ નહીં. ના, એમ નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ પંડિત ટોડરમલજીએ પણ એ વાત બહુ સ્પષ્ટ કરી છે અને આ વાત ગુરુદેવે તો વારંવાર કરી છે, એટલે એમાં કોઈ આશંકા કરવા જેવું છે જ નહીં. એ અનુભવ એ પ્રત્યક્ષ છે અને જ્ઞાન છે એને પરોક્ષ લેવામાં આવ્યું છે. અહીંયા એ વાતને સ્પષ્ટ કરી છે કે પહેલો જે આશય અથવા તો પહેલો અર્થ જે આપણે કરીએ છીએ એમાં એમ કહે છે કે ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા જ્યાં જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો, અતિન્દ્રિયપણે આનંદનો અનુભવ થયો, એ સમ્યક દર્શન થયું. સમ્યક દ્રષ્ટિ આત્મા શ્રુત જ્ઞાન વડે શ્રુત જ્ઞાન વડે, જો અહીંયા સ્પષ્ટ લખ્યું છે, શ્રુત જ્ઞાન વડે વિશ્વના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે અને નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ તો પ્રત્યક્ષ જાણવાનો જ છે, છતાં આ વખતે એ શ્રુત જ્ઞાન વડે વિશ્વના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે, માટે તે વિશ્વને જાણે છે એમ કહ્યું. એનો સ્વભાવ તો આખા વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો છે, મૂળ સ્વભાવ તો એ અપેક્ષાથી એને એમ કહેવામાં આવ્યું કે તે વિશ્વને જાણે છે એમ કહી દીધું. પણ જાણે છે તો અહીંયા તો પરોક્ષપણો છે. પરોક્ષપણો એ રીતે છે કે એને દ્રવ્ય શ્રુત દ્વારા જે અભ્યાસ કર્યો છે, છ પ્રકારના દ્રવ્ય આદિ નવ તત્વનો અને બધો જે સમગ્ર જૈન દર્શનનો અભ્યાસ એણે જે કર્યો છે અને એમાં જે રીતે જગતનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ જે રીતે કહેવામાં આવ્યું છે એને માહિતી રૂપે હતું, તર્ક અને યુક્તિ દ્વારા એ બરાબર સમજ્યો હતો અને એને ધારણા જ્ઞાન સુધી લઈ ગયો હતો, એટલે એ અભ્યાસ બધો હતો એ આગમના કારણે હતો, એટલે એને પરોક્ષપણું કહ્યું. અને એ પરોક્ષપણું જે હતું એ પરોક્ષપણામાં હવે પોતાના સ્વરૂપને એ બધાથી જુદું અનુભવતા એ અનુભવ કરે છે, તો એ વખતે સાથે રહેલું જે જ્ઞાન છે, આત્માનું જ્ઞાન છે, એ હવે એ જે અભ્યાસ હતો, જે માહિતી રૂપ હતો, જે તર્ક દ્વારા, યુક્તિ દ્વારા, આગમ દ્વારા સમજ્યો હતો, એની ઉપર એ સમ્યક્ત્વની મોહર લાગી જાય છે. એ અનુભવે છે ને પોતાના સ્વરૂપને જુદું એ બધાથી અનુભવે છે, એટલે જે એણે વાંચ્યું હતું, સાંભળ્યું હતું, વિચાર્યું હતું, મનોમંથન કર્યું હતું, એ બધું હવે એને સમ્યક થઈ જાય છે, એટલે શ્રદ્ધા પણ સાચી સમ્યક થઈ જાય છે. એનો સ્વભાવ તો સર્વજ્ઞ છે જ, એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે વિશ્વને જાણે છે એમ એ રીતે કહેવામાં આવ્યું. એટલે દર્શન જે છે, અનુભવ છે તે પ્રત્યક્ષ છે, જ્ઞાન છે તે પરોક્ષ છે, અને એને કારણે જે શ્રદ્ધા છે તે સમ્યક સાચી શ્રદ્ધા અનુભવ સહિતની છે, એવું એ સંકિત થતા, એવું સંકિત થતા હવે એને જે કંઈ પરના લક્ષ્ય થતા ભાવ હશે એમાં એટલી તીવ્રતા પણ નહીં હોય અને એને કારણે એને અનંત અનુબંધ પણ થશે નહીં, એટલે અનંતાનુબંધી કષાયની પહેલી ચોકડી એને જાય છે. એ ચોથી વસ્તુ એના પરિણામ સ્વરૂપે થાય છે. અને પાંચમી વાત કેવી હોય તો એમ કહીએ, કર્મ અપેક્ષાએ, કર્મ અપેક્ષાએ આપણે એમ કહીએ કે એને પહેલી વખત છે તો મોહનીય કર્મની પાંચ પ્રકૃતિ જાય છે. ચારિત્ર મોહનીયમાં અનંતાનુબંધી કષાયની ચાર પ્રકૃતિ અને મિથ્યાત્વ, દર્શન મોહનીયમાં મિથ્યાત્વ, એમ પાંચ પ્રકૃતિ જાય છે. જો એને પડવાનું થયું છે ને પાછો ફરીથી પ્રગટ કરે છે, એટલે ત્યાંથી બીજે ગુણ સ્થાને આવી અને પછી પાછો ફરીથી ઉપર આવે છે, તો પછી એને સાત પ્રકૃતિ જાય છે. દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધીની ચાર પ્રકૃતિ, સાત પ્રકૃતિ જાય છે. આ વાત આપણે ઘણી વાર કરી છે, એનો ઘણો વિસ્તાર કર્યો છે, હવે એમાં આપણે વધારે નથી જતા. પણ એવી રીતે આપણે પાંચ વસ્તુ યાદ રાખવી કે સમ્યક દર્શન થાય, સંકિત થાય ત્યારે શું થાય. સમ્યક દર્શન થાય, સમ્યક જ્ઞાન થાય છે, આત્માનો અનુભવ થાય છે, અને એ વખતે પરોક્ષ જ્ઞાન થાય છે, અને તે પછીથી એ સાચી એ જ વખતે સમ્યક શ્રદ્ધા થાય છે. એ ત્રણ વસ્તુ સાથે થાય છે, એ ત્રણ વસ્તુ સાથે થાય છે. અને ચોથું, એના પરિણામ સ્વરૂપે એના હવે પરિણામ એવા કષાયો થતા જ નથી કે જેને લીધે અનુબંધ પડે. અને પાંચમી વસ્તુ એ કર્મ અપેક્ષાએ લેવાની કે કર્મની કેટલી પ્રકૃતિ જાય છે. એટલે આ પાંચ વાતને સંકિત વખતે યાદ કરવાની, બરાબર છે. અહીંયા આ પહેલા આશયની વાત કરી, હવે બીજો આશય. બીજા આશયમાં એને એમ પણ, એટલે બીજો અર્થ આ કળશનો એમ પણ કરી શકાય કે જીવ અજીવનો અનાદિ જે સંયોગ, તે કેવળ જુદો પડ્યા પહેલા, એટલે પૂર્ણપણે જીવ અને અજીવ પૂર્ણપણે જુદા નથી પડ્યા તે પહેલા, અર્થાંત જીવનો મોક્ષ થયો નથી એ પહેલા, મોક્ષ થાય ત્યારે પછી જીવ અને અજીવ તદ્દન ભિન્ન પડી જાય. અત્યારે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિમંદર પ્રભુ, 20 તીર્થંકર ભગવાન મહાવીર ક્ષેત્રમાં બિરાજે છે, એ અને કેટલાય કેવળી ભગવાન એમની સાથે રહ્યા છે, 20 તીર્થંકર ભગવાનના સમોસરણમાં બીજા કેવળી ભગવાન પણ બિરાજી રહ્યા છે. એ બધાને ચાર ઘાતિકર્મનો એક ક્ષય થયો છે અને પોતે પોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યા છે, એવી ઉત્કૃષ્ટ દશા છે. છતાં પણ હજી શરીર સાથે રહ્યા છે, એટલે અજીવની સાથે હજી રહ્યા છે, એટલે અજીવથી હજી પૂર્ણપણે જુદા નથી થયા. આયુષ નામ ગોત્ર અને સાતા વેદની હજી રહ્યા છે કર્મપેક્ષાએ કહીએ તો, અને બીજી રીતે કહીએ તો હજી એ હજી એવું શરીર એની સાથે રહ્યા છે, એટલે હજી એ સંયોગ રહ્યા છે, જે અનાદિના જે સંયોગ હતા શરીર સાથેના એવા સંયોગ હજી પણ રહ્યા છે, એટલે મોક્ષ થયો નથી. એટલે એ પહેલાની દશામાં શું કરે છે તો કે ભેદ જ્ઞાન ભાવતા ભાવતા અમુક દશા થતા નિર્વિકલ્પ ધારા જામી, જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો અને તે શ્રેણી અત્યંત વેગથી આગળ વધતા વધતા કેવળ જ્ઞાન પ્રગટ થયું, પછી અઘાતી કર્મનો નાશ થતા જીવ દ્રવ્ય અજીવથી કેવળ ભિન્ન થયું. જીવ અજીવના ભિન્ન થવાની આ રીત છે. એટલે બીજા અર્થમાં અહીંયા એમ જણાવવું છે કે જીવને અજીવ જે પૂર્ણપણે જે ભિન્ન થાય છે તો એ કઈ રીતે થાય છે એવો અર્થ લેવાનો છે. તો એ અર્થમાં અહીંયા શું કહ્યું કે એ પોતે પુરુષાર્થ કરી રહ્યા છે ત્યારે જે જીવ અને અજીવનો અનાદિનો જે સંયોગ તે કેવળ જુદો પડ્યા પહેલા, અર્થાંત જીવનો મોક્ષ થયા પહેલા ભેદ જ્ઞાન ભાવતા ભાવતા. ભેદ જ્ઞાન ભાવતા ભાવતા એટલે શું? ભેદ જ્ઞાન તો થયું જ છે, ભેદ જ્ઞાન તો થયું છે, સમ્યક દર્શન થયું છે, ત્યારથી જ ભેદ જ્ઞાન તો વર્તે જ છે. ભેદ જ્ઞાનમાં પોતે બીજાથી જુદા છે એ વાત તો હવે સહજ થઈ ગઈ છે, અને એવા જ ભાવરૂપે રહે છે એટલે ભેદ જ્ઞાન ભાવતા ભાવતા. ભેદ જ્ઞાન તો પહેલા થયું જ છે કે હું ભગવાન આત્મા આ બીજા બધા ભાવોથી જુદો, બીજાઓથી જુદો, બીજા સર્વ પદાર્થોથી જુદો, પાંચે પ્રકારના દ્રવ્યોથી જુદો, એનું લક્ષ કરતા થતા ભાવોથી પણ હું જુદો એવો ભગવાન આત્મા છું, એમ ભેદ જ્ઞાન તો વર્તે જ છે, એવો અનુભવ પણ થયો છે. એટલે એ જે અનુભવ થયો છે અને જે ભેદ જ્ઞાન વર્તે છે, એ જે ભાવ વર્તે છે કે પોતે બધાથી જુદા છે, એમાં વિશેષતાથી એકાગ્રતા કરે છે, એટલે એ ભેદ જ્ઞાનને ભાવે છે. ભેદ જ્ઞાનમાં પોતે પોતાથી બીજા બધા અન્ય જુદા છે અને પોતે એનાથી જુદા પોતાને અનુભવે છે એવું એ ભેદ જ્ઞાન છે, એ જ વારંવાર એનો જ અભ્યાસ કરે છે, એટલે એ ભેદ જ્ઞાન ભાવતા ભાવતા, એ ભેદ જ્ઞાન ભાવતા ભાવતા અમુક દશા થતા, એટલે ઉત્કૃષ્ટ એવો એકાગ્રતાનો પુરુષાર્થ થતા નિર્વિકલ્પ ધારા જામી, કોઈ વિકલ્પ પછી રહેતો નથી. વિકલ્પ વિનાની દશા, પોતે પોતાના સ્વરૂપમાં વિકલ્પ વિના સ્થિરતા કરી, એટલે નિર્વિકલ્પ ધારા જામી. હવે વિકલ્પ આવે જ નહીં એવી દશા થઈ એટલે નિર્વિકલ્પ ધારા જામી. અને નિર્વિકલ્પ ધારા જામી એટલે કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા, એટલે શ્રેણી ચડી જાય છે. આપણે કહીએ છીએ ને કે શ્રેણી ચડે છે, સાતમા ગુણસ્થાનના બીજા ભાગથી શ્રેણી ચડી અને આઠમું નવમું દસમું ગુણસ્થાન આવે છે અંતર્મુહૂર્તમાં, અને ત્યાંથી પછીથી આગળ બારમા ગુણસ્થાને જાય છે, અને પછી અંતર્મુહૂર્તમાં બીજું શુક્લ ધ્યાન થતા એ કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે. એટલે અહીંયા કહે છે કે એવી સ્થિરતા કરતા નિર્વિકલ્પ ધારા જામી, જેમાં કેવળ જ્ઞાન જે આત્માનો સ્વભાવ છે એવા કેવળ આત્માનો અનુભવ રહ્યો, માત્ર આત્માનો જ અનુભવ રહ્યો, અને તે શ્રેણી અત્યંત વેગથી આગળ વધતા વધતા કેવળ જ્ઞાન પ્રગટ થયું, એટલે કે શ્રેણી ચડી ગયા અને પછી કેવળ જ્ઞાન પ્રગટ થયું, સર્વજ્ઞ થયા. એટલે સર્વજ્ઞ થયા પછી પણ અઘાતી કર્મ તો બાકી રહ્યા હતા ને, એ અઘાતી કર્મનો જ્યારે નાશ થાય છે ત્યારે પછી અઘાતી કર્મ આયુષ્ય નામ ગોત્ર અને સાતા વેદની એવા ચાર અઘાતી કર્મ જે બાકી રહ્યા હતા, કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યારે તો એ વિતરાગ થયા અને ચાર ઘાતી કર્મોનો પૂર્ણપણે ક્ષય થયો, એટલે તેરમું ગુણસ્થાન આવ્યું. એટલે એ દશા હતી ત્યારે ચાર ઘાતી કર્મોનો ક્ષય થયો છે, અને હવે એ પોતે પોતાના સ્વરૂપમાં જ સ્થિરતા રહ્યા છે, અને પછી આગળ બીજો નવો કોઈ વિશેષ પુરુષાર્થ કરવાનો રહેતો જ નથી, એટલે એ ચાર અઘાતી કર્મોનો સ્વયં એ નાશ થાય છે. ચાર અઘાતી કર્મોનો નાશ થતા જીવ દ્રવ્ય અજીવથી કેવળ ભિન્ન પડ્યું, પૂર્ણપણે ભિન્ન પડ્યું, એટલે પછી ચૌદમા ગુણસ્થાને યોગ પણ ચાલ્યા જાય છે. અને પછી ચૌદમા ગુણસ્થાનની તો સ્થિતિ બહુ જ અલ્પ છે, એ તો અશ્વ અક્ષર બોલીએ એટલી જ સ્થિતિ છે, અને પછી તો એ આત્મા સદાયને માટે એ અજીવથી જુદો પડી જાય છે અને એક સમયમાં સીધો જ સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. એટલે અઘાતી કર્મોનો નાશ થતા જીવદ્રવ્ય અજીવથી કેવળ ભિન્ન થયું. અને આ રીતે જીવ ને અજીવના ભિન્ન થવાની પ્રક્રિયા છે, આખી આ રીત છે એ અહીંયા આપણને સમજાયું. અહીંયા ટીકામાં કહે છે કે આ પ્રમાણે જીવ અને અજીવ જુદા જુદા થઈને, આ પ્રમાણે જીવ અને અજીવ જુદા જુદા થઈ અને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. આ રંગભૂમિ તરીકે લેવામાં આવ્યું હતું ને, પૂર્વ રંગ અધિકારમાં એ વાત આવીને, હવે એની એમાં જે જે બધા આવ્યા જે પાત્રો એ બધા અહીંયા જણાઈ જાય છે, એ રીતે આખી વાતને લેવામાં આવી છે કે જીવ અને અજીવ પહેલા પૂર્વે બંને એક રૂપ દેખાતા હતા. જીવ અને અજીવ બંને પહેલા તો એક રૂપ દેખાતા હતા, હવે જ્ઞાન દ્વારા એ જણાઈ ગયા, જ્ઞાનીને જણાઈ ગયા કે આ જીવ છે ને આ અજીવ છે, એમ બંને ભિન્ન પડી ગયા. એટલે એનો સ્વાંગ જે છે તે ચાલ્યો જાય છે, એ વાતને અહીંયા કહે છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જીવ અજીવ અધિકારમાં પહેલા રંગભૂમિ સ્થળ કહીને ત્યાર પછીથી ટીકાકાર આચાર્યે એમ કહ્યું હતું કે નૃત્યના અખાડામાં, નૃત્યનો અખાડો કહો કે સ્ટેજ કહો, આપણે સ્ટેજ કહીએ, નૃત્યના અખાડામાં જીવ અજીવ બંને એક થઈને પ્રવેશ કરે છે, બંને એક જેવા દેખાય છે અને એ બંને એકપણાનો સ્વાંગ રેચ્યો છે, બંને એક સરખા જ લાગે છે. જીવ અને અજીવમાં એને કોઈ ભેદ દેખાતો નથી. આ મિથ્યાદ્રષ્ટિની જે માન્યતા હતી, જીવ અને અજીવ એકરૂપ જાણતો હતો એટલે જીવને અજીવને એકરૂપ જાણતો હતો, એટલે અહીંયા એ રીતે આખી વાત લેવામાં આવી કે જીવ અજીવ બંને એક થઈને પ્રવેશ કરે છે અને બંનેને એકપણાનો સ્વાંગ, બંને એકપણાનો સ્વાંગ રચ્યો છે, બંને એક સરખા એક સ્વાંગમાં દેખાય છે, એક વેશ એક જ પ્રકારના વેશમાં દેખાઈ રહ્યા છે. ત્યાં ભેદ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ પુરુષે સમ્યક જ્ઞાન વડે તે જીવ અજીવ બંનેની તેમના લક્ષણ ભેદથી પરીક્ષા કરીને બંનેને જુદા જાણ્યા, બંનેને જુદા પાડી દીધા કે ના, આ જીવ છે અને આ જીવ નથી, આ અજીવ છે, આ જીવ છે અને આ અજીવ છે, એમ બંનેને જુદા પાડ્યા. કોણે? જ્ઞાની, ભેદ જ્ઞાનીએ. એ જ્ઞાની પુરુષ છે જેણે આમને બંનેને જુદા પાડ્યા છે, એ ભેદ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે, એણે પોતાના જ્ઞાન વડે, સમ્યક જ્ઞાન વડે જીવ અને અજીવ બંને એકપણાનો સ્વાંગ રચીને આવ્યા હતા, તો બંનેને એણે જુદા પાડ્યા. અને કઈ રીતે જુદા પાડ્યા? તો કે એમના લક્ષણ દ્વારા. જીવનું લક્ષણ ચેતના, જીવનું લક્ષણ ચેતના દ્વારા જે ચેતન છે એને જુદું પાડી લીધું, અને જેમાં એ ચેતના નથી એ બધા અજીવ, એ અજીવ, એમ એ બંનેને પરીક્ષા કરી અને જુદા પાડ્યા, જુદા જાણ્યા. હવે જુદા જાણ્યા પછી તો પેલાને કંઈ નાટક કરવા પણ રહેતું જ નથી. પેલા બંનેને હવે નાટક કરવાનું ક્યાં રહ્યું? જે જુદા પડી ગયા, જણાઈ ગયા કે ભાઈ આ તો આ છે, એટલે પછી સ્વાંગ પૂરો થયો, એ વેશ પૂરો થયો અને બંને જુદા જુદા થઈ અને પછી અખાડાની બહાર નીકળી ગયા. આમ અલંકાર કરીને વર્ણન કર્યું. આ રીતે અલંકાર કરી, આખો બહુ સરસ તુલના એની સાથે કરી અને આ વર્ણન કરવામાં આવ્યું કે કઈ રીતે એ રંગભૂમિમાંથી નીકળી ગયા, એટલે કે કઈ રીતે એ જુદા પડી ગયા. તો કોને જુદા પડ્યા છે? ભેદ જ્ઞાનીને જુદા પડ્યા છે. જેને ભેદ જ્ઞાન વર્તે છે એને જુદા પાડી દે છે, અને પછી એને ક્યાંય ભ્રમમાં રહેવા પણ થતું નથી, એટલે કે એને મિસગાઈડ થવા પણ રહેતું જ નથી કે આમાં જીવ કયો અને કયો અજીવ, એવું કંઈ મિસગાઈડ થવા પણ એને રહેતું નથી. એને તો સ્પષ્ટ થઈ જાય છે, એ લક્ષણ જાણે છે કે આ ચેતના લક્ષણ છે, એ જ જીવ છે અને આ ચેતના વિનાના બધા જે છે તે અજીવ છે. આખા જીવ અજીવ અધિકારની અંદર અજીવની મુખ્યતા કરી અને જીવને જુદો પાડ્યો છે, અને એ જીવને જુદો પાડવા માટે થઈને ચેતના લક્ષણની વાત કરવામાં આવી છે. અનુભવના કાળે જે ચેતના અનુભવે છે પોતાના સ્વરૂપને, એ વસ્તુ જો નથી તો એ બધું અજીવ છે. અનુભવ કાળે જે વસ્તુ નથી એ બધું અજીવ છે. બસ આટલી વાત આમાં કરવામાં આવી. એટલે 29 પ્રકારના ભાવની જે વાત કરવામાં આવી, અથવા તો સૌથી શરૂઆતમાં 39મી ગાથાથી 43મી ગાથાની અંદર જે 8 પ્રકારે જીવ માનવામાં આવ્યો હતો એનું નિરાકરણ કરવામાં આવ્યું, એમ કરીને અજીવને જીવથી જુદું પાડવામાં આવ્યું છે. એટલા માટે હવે જ્યારે એ બધું જુદું પડી ગયું, લક્ષણ દ્વારા જુદું પડી ગયું કે આ તો અજીવના લક્ષણ છે અને ચેતના રૂપ ભગવાન આત્મા એ એનાથી જુદો ભિન્ન દેખાઈ રહ્યો છે, તો હવે પેલા એ જીવ ને અજીવ હવે એ આ ભેદ જ્ઞાનીની સમક્ષમાં કંઈ નાટક કરી શકતા નથી. એટલે એ ચાલ્યા ગયા એમ કહેવામાં આવ્યું છે. અહીંયા પંડિતજીએ અહીંયા કાવ્ય લખ્યું છે. હવે એ કાવ્ય અને પૂજ્ય ગુરુદેવે આ કળશ ઉપર જે પ્રવચન આપ્યું છે એના કેટલાક અંશો એ બધું આપણે આવતી વખતે લઈશું અને ત્યાર પછીથી કર્તા કર્મધિકાર શરૂ થશે. હવે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે